એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પશ્ચિમી તત્વજ્ઞાનના એક એમ કહી શકાય કે પાયાના સ્તંભ વિશે વાત કરવાના છીએ, પ્લેટો.
હા, પ્લેટો. પણ આજે આપણે એમને એક ખાસ દ્રષ્ટિકોણથી જોવાના છીએ, પ્રખ્યાત વિદ્વાન જુલિયા એનસના દૃષ્ટિકોણથી.
બરાબર. એટલે ખાલી એમના સિદ્ધાંતો નહીં, પણ એમના વિચારોમાં જે ગતિશીલતા છે, જે વ્યવહારિકતા છે, એના પર ફોકસ કરીશું.
ચોક્કસ. કારણ કે ઘણા લોકો પ્લેટોને કેવા માને છે, બસ અમૂર્ત, દુનિયાથી પર વિચારો કરનાર. પણ જુલિયા એનસ આ વાતને મતલબ પડકારે છે.
અચ્છા.
એ બતાવે છે કે પ્લેટોના વિચારો સમય સાથે વિકસ્યા છે, કોઈ બંધિયાર નથી. અને એમના મૂળમાં એક બહુ જ પ્રેક્ટિકલ સવાલ છે, માણસે જીવવું કેવી રીતે, મતલબ શ્રેષ્ઠ
જીવન.
હા,
અને એટલે જ આ વાત આજે પણ એટલી જ મહત્વની છે. નહીં, 2400 વર્ષ પહેલાના સવાલો, ન્યાય શું છે, જ્ઞાન શું, સારું જીવન કોને કહેવાય,
એ જ સવાલો આજે પણ છે. અને જુલિયા એનસ આપણને આ જૂના સવાલોને નવી રીતે જોવામાં મદદ કરે છે.
તો ચાલો શરૂ કરીએ આ સમજણની સફર.
પહેલા વાત કરીએ જુલિયા એનસની, એ કોણ છે, એમનું કામ શું છે.
હા, એ જરૂરી છે.
જુલિયા એનસ એરિઝોના યુનિવર્સિટીમાં ફિલોસોફીના રીજન્સ પ્રોફેસર છે અને પ્રાચીન ગ્રીક ફિલોસોફી, ખાસ કરીને પ્લેટો અને એરિસ્ટોટલ એમના એક્સપર્ટ ગણાય છે. વિશ્વના અગ્રણી નિષ્ણાતોમાંના એક અને બ્રિટિશ એકેડેમીના ફેલો પણ છે.
4 દાયકાથી વધુનો અનુભવ, પ્રાચીન નીતિશાસ્ત્ર, જ્ઞાન મીમાંસા, રાજકીય દર્શન, આ બધા પર એમનું ઊંડું સંશોધન છે. એમના પુસ્તકો પણ જાણીતા છે, જેમ કે ધ મોરાલિટી ઓફ હેપીનેસ
અને ઇન્ટેલિજન્ટ વર્ચ્યુ. હા, પણ એમની ખાસિયત શું છે?
હા, એ જાણવું છે.
એમની ખાસિયત એ છે કે પ્લેટો જેવા અઘરા લાગતા ફિલોસોફરના વિચારોને પણ એ બહુ જ સરળ રીતે સમજાવે છે અને પાછું એની ગહનતા ઓછી ના થાય એ રીતે.
અચ્છા, એટલે સ્પષ્ટતા અને ઊંડાણ બંને જ જળવાય. બરાબર.
બીજું, એ જૂના વિચારોને ખાલી ઇતિહાસ તરીકે નથી જોતા, એને આજના આપણા પ્રશ્નો સાથે જોડે છે. અને સૌથી મહત્વનું, એમનો ભાર પ્રાચીન નીતિશાસ્ત્ર પર છે, એટલે એ પ્લેટોને સારા જીવનની શોધના લેન્સથી જુએ છે.
એટલે પ્લેટો માત્ર એક થિયરી આપનાર નહીં, પણ જીવન જીવવાનો રસ્તો બતાવનાર જેવા લાગે એમના વિશ્લેષણથી.
બરાબર. એટલે જ એમના પુસ્તકો, ખાસ કરીને જે પ્લેટો અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન છે, એનો મુખ્ય તર્ક જ એ છે કે પ્લેટોને કોઈ સ્થિર સિસ્ટમ બનાવનાર તરીકે ન જુઓ. એમના વિચારો વિકસતા હતા, ગતિશીલ હતા, અને આ બધાની પાછળ પ્રેરણા હતી એમના ગુરુ સોક્રેટીઝનો પેલો સવાલ, જીવન કેવી રીતે જીવવું જોઈએ.
પ્લેટોનું આખું કામ જાણે આ સવાલનો જવાબ શોધવાનો એક મોટો પ્રયાસ હોય એવું.
ચોક્કસ. અને એટલે જ પેલા પ્રખ્યાત ખ્યાલો છે ને, ફોર્મ્સનો સિદ્ધાંત, પેલો આત્માના 3 ભાગવાળો સિદ્ધાંત, કે પછી રિપબ્લિકનું આદર્શ રાજ્ય.
હા, જે અલગ અલગ લાગે,
પણ એનસ કહે છે કે એ અલગ નથી, એ બધા એકબીજા સાથે જોડાયેલા છે, એક સુસંગત પ્રયાસના ભાગ છે. અને એ પ્રયાસ શું છે? તો કે ભાઈ, સારા સદગુણી જીવન માટે એક તર્કબદ્ધ આધાર કેવી રીતે બને.
એટલે પ્લેટો માત્ર વિચારો નથી આપતા, પણ જીવન જીવવા માટે પ્રેરણા આપે છે.
હા, અને એમના પુસ્તકોનો હેતુ પણ એ જ છે કે સામાન્ય લોકો, ફિલોસોફીના નવા સ્ટુડન્ટ્સ પણ પ્લેટોને સમજી શકે. એ પણ બતાવે છે કે પ્લેટોના વિચારો કોઈ શૂન્યાવકાશમાં નથી જન્મ્યા.
એમ મતલબ?
મતલબ કે એ સમયનું એથેન્સ, ત્યાંની રાજકીય અસ્થિરતા, પેલોપોનેશિયન યુદ્ધ, પછી સોફિસ્ટો હતા જે કહેતા કે સાચું ખોટું તો વ્યક્તિ પર આધાર રાખે,
નૈતિક સાપેક્ષવાદ જેને કહેવાય.
હા, આ બધા પડકારો સામેના જવાબ તરીકે પ્લેટોના વિચારો ઘડાયા. તો ચાલો થોડું ઊંડાણમાં જઈએ, કેટલાક મુખ્ય વિચારો જોઈએ.
હા, શરૂ કરીએ પ્લેટોના સમય અને એમના ગુરુ સોક્રેટીસના પ્રભાવથી.
બરાબર. પ્લેટોનો સમય એટલે ઈસવીસન પૂર્વે 5મી-4થી સદી. એથેન્સમાં ભારે ઉથલપાથલ, યુદ્ધો, સરકારો બદલાય, અને સૌથી મોટી ઘટના એમના જીવનની, ઈસવીસન પૂર્વે 399માં એમના ગુરુ સોક્રેટીઝને મૃત્યુદંડ અપાયો.
આની તો બહુ જ ગંભીર અસર પડી હશે એમના પર. લાગ્યું હશે કે આ સમાજમાં, રાજકારણમાં કંઈક બહુ મોટી ગડબડ છે.
ચોક્કસ. અને કદાચ એટલે જ એમને લખવાની જે શૈલી અપનાવી એ પણ અલગ હતી. એમણે સીધો ઉપદેશ નથી આપ્યો, સંવાદ એટલે કે ડાયલોગ ફોર્મેટમાં લખ્યું.
હા, જેમાં મોટા ભાગે સોક્રેટીસ જ મુખ્ય પાત્ર હોય. પ્લેટો પોતે ક્યાંય બોલતા નથી દેખાતા.
બરાબર. આનાથી શું થાય, વાંચનાર પણ જાણે ચર્ચામાં જોડાઈ જાય. ફિલોસોફી એટલે કોઈના આપેલા જવાબો ગોખવા નહીં, પણ જાતે પ્રશ્નો પૂછવા, વિચારવું, એક જીવંત પ્રક્રિયા છે.
અને સોક્રેટીસની પદ્ધતિ પણ આવી જ હતી ખરું ને, પ્રશ્નો પૂછી પૂછીને સામેવાળાની માન્યતા ચકાસવી.
હા, એને એલેનકસ કહે છે. સોક્રેટીસ ખાસ કરીને નૈતિકતાના ખ્યાલો, ન્યાય, હિંમત વગેરે વિશે લોકો શું માને છે એ જાણવા સતત સવાલો પૂછતા, અને એમની માન્યતા હતી કે સદ્ગુણ જ જ્ઞાન છે. કરવી પડે બૌદ્ધિક નમ્રતા.
સોક્રેટીસ હંમેશા વ્યાખ્યા શોધતા, ન્યાય એટલે શું, સુંદરતા એટલે શું, પણ ઘણીવાર એમને કોઈ પાક્કો જવાબ નહોતો મળતો, સંવાદ અધૂરો રહેતો.
હા, એને એપોરિયા કહેવાય, મૂંઝવણની સ્થિતિ. અને એન્સ કહે છે કે આ મર્યાદામાંથી જ પ્લેટોને પોતાના સિદ્ધાંતની દિશા મળી. કયો સિદ્ધાંત?
પેલો પ્રખ્યાત ફોર્મ્સનો સિદ્ધાંત.
બરાબર, થિયોરી ઓફ ફોર્મ્સ. આ બહુ મોટો વિચાર છે. પ્લેટો કહે છે કે વાસ્તવિકતાના બે સ્તર છે.
બે સ્તર ક્યાં ક્યાં?
એક તો આ આપણી આસપાસની દુનિયા, જે આપણે આંખ, કાન, નાકથી અનુભવીએ છીએ, જે બદલાયા કરે છે, જેમાં વસ્તુઓ બને છે, બગડે છે, અપૂર્ણ છે.
હા, આ તો આપણે જાણીએ છીએ.
પણ પ્લેટો કહે છે કે આની પાછળ એક બીજું ઊંચું જગત છે, જે શાશ્વત છે, બદલાતું નથી, અને એને ફક્ત બુદ્ધિથી, તર્કથી જ સમજી શકાય. આ જગતમાં ફોર્મ્સ રહે છે.
ફોર્મ્સ એટલે શું? આઈડિયાઝ જેવા?
હા, આઈડિયાઝ અથવા રૂપો કહી શકો. દરેક વસ્તુના પરફેક્ટ આદર્શ નમૂના. જેમ કે દુનિયામાં ઘણી બધી સુંદર ખુરશીઓ હોય, પણ એ બધી ખુરશીના ફોર્મની અપૂર્ણ નકલ છે. એક પરફેક્ટ ખુરશીના આઈડિયા છે જે બદલાતો નથી. એમ જ ન્યાયનું ફોર્મ, સુંદરતાનું ફોર્મ.
ઓહો, એટલે આપણે જે જોઈએ છીએ એ અસલી નથી, પણ અસલની નકલ કે પડછાયા જેવું છે. પેલી ગુફાની વાર્તા જેવું.
બિલકુલ. પ્લેટોની ગુફાની રૂપક કથા આ જ સમજાવે છે. ગુફામાં કેદીઓ દીવાર પર પડછાયા જુએ છે ને એને જ સાચું માને છે. એ આપણી સામાન્ય સ્થિતિ છે. પણ જો કોઈ બહાર નીકળીને સૂર્યના પ્રકાશમાં અસલી વસ્તુઓ જુએ, તો એને સાચી વાસ્તવિકતા એટલે કે ફોર્મ્સનું જ્ઞાન થાય. આ બહાર નીકળનાર એટલે ફિલોસોફર. અને જેમ સૂર્ય બધું દેખાડે છે, એમ બધા ફોર્મ્સને સમજવા માટે સારાના ફોર્મ, ફોર્મ ઓફ ધ ગુડ ને સમજવું જરૂરી છે. એ સૌથી ઉપર છે.
પણ સવાલ એ થાય કે જો આ ફોર્મ્સ ઇન્દ્રિયોથી ન જોઈ શકાતા હોય, તો માણસ એને જાણે કેવી રીતે?
આત્મા દ્વારા. પ્લેટો માને છે કે આપણો આત્મા અમર છે, શરીરથી અલગ છે, અને આ આત્મા જ તર્ક અને બુદ્ધિનું કેન્દ્ર છે. એવું પણ કહે છે કે આત્મા કદાચ જન્મ પહેલા આ ફોર્મ્સના જગતમાં હતો, એટલે એને યાદ કરી શકે છે.
અચ્છા, અને રિપબ્લિકમાં તો એમણે આત્માના ભાગ પાડ્યા છે ને?
હા, ત્રિભાગી આત્મા, ટ્રાયપાર્ટાઇટ સોલ. એ કહે છે કે આપણા આત્માના ત્રણ મુખ્ય ભાગ છે.
કયા ત્રણ?
પહેલો તર્ક, રીઝન, જે વિચારે છે, સત્ય શોધે છે, નિર્ણય લે છે, આત્માનું રાજા. બીજો જુસ્સો, સ્પિરિટ, આપણી હિંમત, ગુસ્સો, મહત્વાકાંક્ષા, સન્માનની ભાવના. આ તર્કનો સાથી હોવો જોઈએ. અને ત્રીજો વાસના, એપેટાઇટ, ભૂખ, તરસ, પૈસા, ભૌતિક સુખની ઈચ્છાઓ. આ સૌથી મોટો ભાગ છે.
આ તો જાણે આપણા મનની અંદર રોજ ચાલતી લડાઈ જેવું લાગે છે. તર્ક કે આમ કર, વાસના કે તેમ કર.
બરાબર એ જ. પ્લેટો કહે છે કે ન્યાયી અને સુખી માણસ કોણ? જેનો આત્મા સંતુલનમાં છે, જેનો તર્ક જુસ્સાની મદદથી વાસનાઓ પર કાબુ રાખી શકે છે.
અને જો આ સંતુલન બગડે,
તો અન્યાય, દુઃખ, સમસ્યાઓ ઊભી થાય. જ્યારે વાસનાઓ હાવી થઈ જાય કે જુસ્સો ખોટી દિશામાં જાય. એટલે સારું જીવન એટલે બહારની વસ્તુઓ ભેગી કરવી નહીં, પણ અંદરની વ્યવસ્થા ગોઠવવી, આત્મનિયંત્રણ.
અને આ જ આંતરિક સંવાદિતાનો વિચાર એ રાજ્ય પર પણ લાગુ પાડે છે રિપબ્લિકમાં.
હા, એ જ તો મુખ્ય મુદ્દો છે રિપબ્લિકનો. આદર્શ રાજ્ય કેવું હોય? તો કે ન્યાયી આત્મા જેવું જ. એના પણ ત્રણ ભાગ કે વર્ગ હોય.
કયા ત્રણ વર્ગ?
પહેલા શાસકો, ગાર્ડિયન્સ, જે ફિલોસોફર કિંગ્સ હોય. એ તર્કનું પ્રતિનિધિત્વ કરે, જેમણે ફોર્મ્સનું જ્ઞાન મેળવ્યું હોય, ખાસ કરીને સારાના ફોર્મનું. એ નિસ્વાર્થપણે રાજ ચલાવે.
બીજો વર્ગ?
બીજો સૈનિકો, ઓક્ઝિલિયરીઝ એ જુસ્સાનું પ્રતિનિધિત્વ કરે, બહાદુર હોય, રાજ્યની રક્ષા કરે, શાસકોની આજ્ઞા પાડે. અને ત્રીજો સૌથી મોટો વર્ગ, ઉત્પાદકો, પ્રોડ્યુસર્સ, ખેડૂત, કારીગર, વેપારી, એ વાસનાઓનું પ્રતિનિધિત્વ કરે, સમાજની જરૂરિયાતો પૂરી પાડે.
અને રાજ્યમાં ન્યાય ક્યારે સ્થપાય?
જ્યારે દરેક વર્ગ પોતપોતાનું કામ બરાબર કરે અને બીજાના કામમાં માથું ન મારે, સંવાદિતા હોય. જોકે આ આખું મોડલ ખબર છે બહુ વિવાદાસ્પદ છે.
હા, પેલી ખાનગી મિલકત અને કુટુંબ નાબૂદ કરવાની વાત, કલા પર સેન્સરશિપ,
બરાબર, એની બહુ ટીકા થઈ છે. પણ એમનેસ કહે છે કે કદાચ પ્લેટો અને કોઈ તૈયાર રેસીપી તરીકે નહોતા આપતા, કદાચ એ ન્યાય શું છે એ સમજવા માટેનો એક મોટો વિચાર પ્રયોગ હતો.
અને પ્લેટો પોતે આ વિચારો પર કાયમ રહ્યા કે બદલાયા?
ના, એમનેસ એ જ કહે છે કે પ્લેટોના વિચારો સ્થિર નહોતા. એમના પાછળના ગ્રંથોમાં જેમ કે લોઝ, એ રિપબ્લિકના અમુક કડક આદર્શોથી થોડા અલગ પડે છે. ત્યાં કાયદાનું શાસન, સંસ્થાઓ, વધુ વ્યવહારુ બાબતો પર ભાર છે. મતલબ કે પ્લેટો પોતે પણ વિચારતા રહ્યા, બદલાતા રહ્યા.
આ રસપ્રદ છે. તો આટલી ચર્ચા પછી પ્લેટો અને એનએસના વિશ્લેષણમાંથી મુખ્ય કયા મુદ્દાઓ કે સંદેશા આપણે લઈ શકીએ?
તર્કની સર્વોપરિતા, મતલબ સાચું શું છે અને સારું જીવન શું છે એ જાણવા માટે તર્ક, બુદ્ધિ સૌથી મહત્વના છે. લાગણી કે પરંપરા પર નહીં, પણ વિચાર પર આધાર રાખો.
આપણે રોજિંદા જીવનમાં કેટલું તાર્કિક વિચારીએ છે એ સવાલ થાય. બીજું શું?
બીજું દેખાવ વિરુદ્ધ વાસ્તવિકતા. આપણે જે જોઈએ છીએ, અનુભવીએ છીએ એ જ કદાચ અંતિમ સત્ય નથી. એની પાછળ કંઈક વધુ ઊંડું, સ્થિર સત્ય હોઈ શકે છે. એટલે આપણી માન્યતાઓને ચકાસતા રહેવું જોઈએ.
ત્રીજો મુદ્દો, ન્યાય એટલે આંતરિક સંવાદિતા. આ મને બહુ ગમ્યું. ન્યાય એ ખાલી બહારનો કાયદો નથી, પણ મનની અંદરની શાંતિ, સંતુલન છે. સદગુણી હોવું એ પોતે જ એક ઇનામ છે.
સાચી વાત છે. ચોથું, જ્ઞાન એ નૈતિકતા અને સારા શાસનનો પાયો છે. પ્લેટો માને છે કે સારાનું સાચું જ્ઞાન વગર ના તો તમે ખરેખર સારા બની શકો, ના સારો વહીવટ કરી શકો. એટલે નેતાગીરી માટે જ્ઞાન અને ચારિત્ર્ય જરૂરી છે, ખાલી સત્તા કે લોકપ્રિયતા નહીં.
આજના નેતાઓ માટે આ કેટલું પ્રસ્તુત છે. અને છેલ્લો મુદ્દો,
પાંચમો, ફિલોસોફી એ જીવન જીવવાની રીત છે. આ માત્ર કોલેજનો વિષય નથી, પ્લેટો માટે તો આ જીવન બદલનારો અભ્યાસ હતો. સતત શીખતા રહેવું, પોતાની જાતને સુધારતા રહેવું, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ જવાની યાત્રા.
શું આપણે આપણા જીવનમાં આ ફિલોસોફિકલ અભિગમ અપનાવી શકીએ, સતત શીખવાનું અને વિચારવાનું?
એ જ સવાલ છે. અને પ્લેટોના સંવાદોમાં આવા ઘણા વિચારો મળે છે જે આજે પણ યાદ રહી જાય એવા છે.
હા, જેમ કે પેલો સોક્રેટીસનું વાક્ય,
અપરીક્ષિત જીવન જીવવા યોગ્ય નથી. ધી અનએક્ઝામિન્ડ લાઈફ ઇઝ નોટ વર્થ લિવિંગ. મતલબ જો આપણે આપણા જીવન વિશે, આપણા વિચારો વિશે વિચારીએ નહીં, સવાલ ન પૂછે, તો એ જીવન શું કામનું?
અને પેલું રિપબ્લિકવાળું, જ્યાં સુધી ફિલોસોફરો રાજા ન બને અથવા રાજાઓ ફિલોસોફર ન બને ત્યાં સુધી રાજ્યો બુરાઈઓથી મુક્ત નહીં થાય. ભલે આદર્શ લાગે, પણ સાર એ છે કે શાસન માટે શાણ પણ જોઈએ.
બરાબર. અને સોક્રેટીસનો સિદ્ધાંત, સાચું જ્ઞાન એ જાણવામાં રહેલું છે કે તમે કશું જાણતા નથી. એટલે કે આપણને બધું આવડે છે એવો અહંકાર ન રાખવો, હંમેશા શીખવા તૈયાર રહેવું.
શિક્ષણ વિશે પણ એમનો વિચાર મહત્વનો છે. જ્ઞાન જે બળજબરીથી મેળવવામાં આવે છે તે મન પર પકડ જમાવતું નથી. સાચી વાત છે, રસથી શીખેલું જ યાદ રહે.
અને એક બીજો વિચાર રાજકારણ વિશે. રાજકારણમાં ભાગ ન લેવાની કિંમત એ છે કે તમારા પર તમારાથી હલકી કોટીના માણસો શાસન કરે. એટલે કે સારા લોકોએ સમાજની જવાબદારીમાંથી ભાગવું ન જોઈએ.
તો આ બધા 2400 વર્ષ જૂના વિચારો આજે આપણા માટે કેવી રીતે ઉપયોગી? કોઈ પ્રેક્ટિકલ એપ્લિકેશન ખરી?
અરે બિલકુલ. પહેલું તો વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ. સોક્રેટિસની જેમ સવાલ પૂછતા શીખવું, કોઈ પણ વાત માની લેતા પહેલાં પૂછવું, આનો આધાર શું છે, આનો અર્થ શું છે. મીડિયામાં, રાજકારણમાં બધે જ આ કામ લાગે.
અને પેલું આત્માના ત્રણ ભાગવાળું મોડલ, એ સ્વજાગૃતિ માટે કામ લાગે.
ચોક્કસ. આપણા મનમાં જે ખેંચતાણ ચાલે છે, તર્ક, જુસ્સો, વાસના, એને સમજવામાં મદદ મળે. કઈ ઈચ્છા ક્યાંથી આવે છે એ સમજાય તો એને કાબૂમાં રાખવી સહેલી બને, આત્મનિયંત્રણ વધે.
શિક્ષણ વિશે પણ આપણે ફરી વિચારી શકીએ. શું આપણું શિક્ષણ ખાલી માહિતી આપે છે કે વિચારતા શીખવે છે, નૈતિક મૂલ્યો કેળવે છે?
હા, અને રાજકારણમાં આપણે નેતાઓને કેવી રીતે મૂલવીએ છીએ? શું ખાલી વચનો પર કે પછી તેમના જ્ઞાન અને ચારિત્ર્ય પર? પ્લેટો આપણને ઊંડા માપદંડ આપે છે.
અને છેલ્લે, આજના જમાનામાં જ્યાં ભૌતિક સુખ પાછળ દોડ છે, ત્યાં પ્લેટો આપણને યાદ કરાવે છે કે સાચો અર્થ અને સુખ ભૌતિક વસ્તુઓથી પર પણ છે. જ્ઞાન, સદગુણ, આત્માની સંભાળ, એમાં વધુ સ્થાયી આનંદ છે.
ખરેખર જુલિયા એનસ દ્વારા પ્લેટોને સમજવાનો આ પ્રયાસ એ બતાવે છે કે જીવનના મૂળભૂત સવાલો સાથે તર્કથી અને પ્રામાણિકતાથી વિચારવું આજે પણ કેટલું જરૂરી છે. પ્લેટોનો વારસો કદાચ જવાબોમાં એટલો નથી જેટલો સાચા સવાલો પૂછવાની પદ્ધતિમાં છે.
હા, એનસ આપણને પ્લેટોને એક એવા ગાઈડ તરીકે જોવામાં મદદ કરે છે જે આપણને આંધળી માન્યતાઓ છોડીને વિચારીને ચકાસીને જીવવા માટે પ્રેરણા આપે છે. અને એમની સાચી ભેટ કદાચ આ ફિલોસોફિકલ યાત્રા જ છે. સતત વિચારતા રહેવું, સત્યને શોધતા રહેવું.
અને આ ખરેખર એક સવાલ ઊભો કરે છે આપણા બધા માટે.
કયો સવાલ?
કે શું આપણા પોતાના જીવનમાં એવી કોઈ અપરિક્ષિત માન્યતાઓ, ધારણાઓ કે આદતો છે જેની આપણે ક્યારેય ઊંડી તપાસ કરી જ નથી? કદાચ આના પર વિચારવાનો સમય છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.